રાજકોટમાં તારીખ 16/5/83 ના પૂજ્ય ભાઈશ્રી ની તત્વ ચર્ચા
અને દ્રષ્ટિ ને જ્ઞાન ની મૈત્રી થી કહેવાય. મૈત્રી એટલે એક સાથે બે. જ્યારે શ્રદ્ધા સાચી હોય ત્યારે જ્ઞાન પર્યાય ને જાણનારું પણ પ્રગટ સાથે થાય. એમના મૈત્રી દ્રષ્ટિ ને જ્ઞાન ની મૈત્રી નિશ્ચયપૂર્વક વ્યવહાર.
પરિણમ
તો જ નથી કોઈ કાળે, પર્યાય રૂપે આત્મા થતો જ નથી. પર્યાય ધર્મ થી જો તો પરિણામી દેખાય છે, પણ પરિણામ ધર્મ ને ગૌણ કરો તો તેનું તે તેનું તે તેનું તે તેનું તે તેનું તે તેનું તે સૌ પરિણામી થઈ ગયું. એમાં કોઈ બંધમોક્ષ ના પરિણામ થતા નથી. દરેક સ્વભાવ માટે અપરિણામી છે. એમ
દર્શનનો વિષય
સાંખ્ય મત અપરિણામી સરુથા માને છે. ત્યારે જે અપરિણામી કથન ચીજ છે દ્રષ્ટિનો વિષય. પરિણામ જ નથી એટલે કે પરિણામ થી રહિત છે, એટલે ક્રિયા થી રહિત છે. એમાં કોઈ પલટો નથી આવતો. પેલા સમય જે છે એ સમય બીજા અનંત અનાદિ અનંત તેવું ને તેવું છે. માટે અપરિણામી પરિણામ નો એમાં નિષેધ કર્યો. પર્યાય ધર્મ ને ગૌણ કરીને અપરિણામી કહ્યો. પરમ પારિણામિક ભાવ જે કહ્યું ને એ તો પર્યાય નો ઉદય ઉપસમ ક્ષય શોક્ષણ ચાર ભાવો છે. એવા ભાવો સ્વરૂપે દ્રવ્ય સ્વભાવ નથી. તો દ્રવ્ય સ્વભાવ ને કઈ ભાવ તો જોઈએ. એમ પર્યાય ને ચાર ભાવ છે, એમ ચૈતન્ય ઘન પરમાત્મા નો શું ભાવ? પરમ પારિણામિક ભાવ. પરમ પારિણામિક ભાવ એટલે જેવું આત્માનું સ્વરૂપ ટંકોત્કીર્ણ છે એવું ને એવું કાયમ અનાદિરંત યાદ કરે. એ ચૈતન્ય મટીને કોઈ કાળે જડ ન થાય, એ સામાન્ય મટીને વિશેષ ન થાય. અને પરમ પારિણામિક ભાવ એટલે જેને કર્મના ઉદયની ઉપસમની ક્ષયની ક્ષોભસમની કોઈ અપેક્ષા ન લાગુ પડે એને પરમ પારિણામિક ભાવ. ક્યાં તફાવત છે? અપરિણામીમાં પરિણામથી રહીત બતાવવું છે અને પારિણામિક ભાવમાં ઉદયાદિ ચાર ભાવથી રહીત બતાવવું.
ઉદયાદિ ચાર ભાવ એ તો પણ એ પણ પરિણામ જ છે.
એ પરિણામ થયા પણ એ પર્યાયના ચાર ભાવ છે. તો દ્રવ્યનો પણ એક ભાવ જોઈએ. દ્રવ્યનો ભાવ પરમ પારિણામિક ભાવ પૂજનિક છે એવો ને એવો આત્માનો સ્વભાવ છે એને ચૈતન્ય ભાવ કહેવાય, અસાધારણ ભાવ કહેવાય, એને પરમ પારિણામિક ભાવ કહેવાય. એને કોઈ કર્મની ઉપેક્ષા અપેક્ષા લાગુ નથી. અપરિણામીમાં તો પરિણામ જરાય પસેટું છે. જ્ઞાનની પર્યાયનો પણ કરતા નથી. નિકાળી દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો પર્યાય જ્ઞાનની પ્રગટ થાય છે, એને શું કરું? માટે હું તો અકર્તા જ્ઞાયક છું. હવે એવી જ્ઞાયકની દ્રષ્ટિ થયા પછી પણ જ્ઞાન રૂપે પરણમે ખરો આત્મા. મતિ જ્ઞાન રૂપે શુદ્ધ જ્ઞાન રૂપે પરણમે ખરો, પણ એ શુદ્ધ પર્યાયનો હું કરતા છું એવી બુદ્ધિ થતી નથી. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ સંવર નિદ્રાને જાણે છે પણ કરતો નથી. ત્રિકાળી દ્રવ્યમાં તો કરતા પણ નથી, પણ જ્ઞાન ચક્ષુ જે પ્રગટ થઈ એ પણ કેવળ જાણે છે. શુદ્ધ જ્ઞાન પણ કેવળ જાણે છે, થવાયો ભાવને જાણે છે. શુદ્ધ જ્ઞાનની પર્યાય બીજા પરિણામને કરતી નથી, ને શુદ્ધ જ્ઞાનની પર્યાય પર્યાયને કરતી નથી. ત્રિકાળી દ્રવ્ય કરતી નથી ને પર્યાય પર્યાયને કરતી નથી. પર્યાય તો સ્વયં થાય છે બસ, ત્યાં ઓલા ષટકારકથી કરતા કર્મ એમ ન લેવું, પણ સહજ એ પર્યાયનો સ્વભાવ થયા જ કરે. જાણવું 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 બસ. મૈસારની 11મી ગાથા એનો રહસ્ય ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી એને સમ્યક દર્શન નથી થતું. એવી એક ટંકોત્કીર્ણ ગાથા આવી ગઈ. વ્યવહાર નહીં સગળો એ ઉતાર હોવાથી એમ ઘણે કાળ વ્યવહાર નહીં છે એ અભૂતાર ને અસત્યાર્થ છે. અભૂત અને અર્થ એટલે કે જે સ્વરૂપ છે એનાથી જુદું જ કયા કરે, અયથાર્થ એમના અવતાર્થ. અસત્યાર્થ એટલે એવું સ્વરૂપ છે એનાથી જુદું ઉલટું અસત્ય જૂઠું વિપરીત જ કહે, એનું નામ વ્યવહાર નહીં છે. એ વ્યવહાર નહીં મિથ્યા છે. કેમ મિથ્યા છે? એ મિથ્યા ઉપદેશને જોવાવાળી છે, માટે તે વ્યવહાર નહીં મિથ્યા છે. એના ઉપર દ્રષ્ટિ રાખનાર એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે. હવે એ વ્યવહાર નહીં, જ્યાં ત્યાં કથનો વ્યવહારના ઢગલા બંધ આવે ત્યાં સમજવું જોઈએ કે આ વ્યવહાર નહીંનું જો કથન છે કે નિશ્ચય નહીંનું કથન છે. જો વ્યવહાર નહીંનું કથન હોય તો શ્રદ્ધામાંથી એનો ત્યાગ કરવો કે આ ખરેખર નથી, આ મારું સ્વરૂપ નથી. શ્રદ્ધામાંથી ત્યાગ કરવો. મિથ્યાત્વનું કારણ વ્યવહાર નહીંના વિષયને એને શ્રદ્ધામાં પકડી રાખ્યો છે. યથાર્થપણે છે ખોટું, હાવ ખોટાને સાચું લાગ્યું છે, ભાઈસો છે. જેમ કે આત્મા ઘટપટને નો કર્મને કર્મને કરતો નથી, છતાં અજ્ઞાનીના અજ્ઞાન ભાવનું નિમિત્ત દેખીને કર્તાપનાનો વ્યવહાર ઉચ્ચાર કર્યો. આત્મા કરે છે આઠ કર્મને બાંધે, સાવ 100% ખોટું હતું. આત્મા એકેન્દ્રિય છે, આત્મા બે ઇન્દ્રિય છે, આત્મા મનુષ્ય છે, આત્મા દેવ છે, આત્મા સ્ત્રી છે, પુરુષ છે. વ્યવહાર નહીં જે છે એ પોતે મિથ્યા છે ને મિથ્યા ઉપદેશનો દેવાળો છે, એ વાત સાચી નથી. આત્મા કર્મને બાંધતો નથી અને આત્મા એકેન્દ્રિયાદિ દેવ મનુષ્ય એ એનું સ્વરૂપ જ નથી. સંયોગ ને એ અજીવ ને જીવ કહેવા માંડ્યો. આ દેહ છે અજીવ છે એને જીવ કહે છે, કે આ છે એ જીવ છે એમ અજીવ ને જીવ કહે છે. સંયોગ ને સંયોગમાં સ્વભાવ નો આરોપ આપ્યો છે, સંયોગ દેહ નો એ જીવ છે. વ્યવહારની ના કથનમાં એમ આવે, આત્મા કર્મને બાંધે. આચાર્ય ભગવાને કે હું મારી પર્યાયમાં સિદ્ધને થાપું છું અને હે શ્રોતાઓ તમારી પર્યાયમાં પણ સિદ્ધને થાપું છું. હવે જો તમે તમારી પર્યાયમાં સિદ્ધને થાપીને જો સાંભળશો તો દ્રવ્યાંશ થઈ જશે તરત જ. કેમ કે એમ કહ્યું કે રાગમાં સિદ્ધની થાપના થઈ શકતી નથી, પણ વર્તમાન જ્ઞાનનો ઉઘાડ છે એમાં સિદ્ધને થાપું છું, એટલે હું સિદ્ધ સમાન જ પરમાત્મા છું એમ અભિપ્રાય રાખીને તું સાંભળ. એમ હું પોતે જ સિદ્ધ છું, હું પોતે જ પરમાત્મા છું એમ પર્યાયમાં સિદ્ધને પૂર્ણ સ્વરૂપે થાપીને, એટલે કે હું પૂર્ણ છું પર્યાયમાં. હું પર્યાયમાં એમ તું લે કે હું પૂર્ણ છું, પર્યાય પૂર્ણ છે એમ નહીં, પર્યાયમાં એમ લે કે હું પૂર્ણ છું, દ્રવ્ય સ્વભાવ મારો પરિપૂર્ણ છે એમ એમ સિદ્ધને થાપ, એટલે કે પરિપૂર્ણ પરમાત્માઓને અનંત સિદ્ધોને થાપી દે. અનંત સિદ્ધને જો થાપીશ તો તને ભાવ સ્તુતિ થયા વિના રહેશે, અનુભવ થયા વિના રહેશે. હું પામર છું ને હું રાગી છું ને સમયસાર સાંભળવા તું આવ્યો, હવે એ રહેવા દે. તારામાં શક્તિ સિદ્ધને થાપવાની નહોતી, પણ હું શ્રોતામાં સિદ્ધને થાપી દઉં. એનો અર્થ એવી સંધિ કરી છે કે રુચિવાળો જીવ આ સમયસાર સાંભળશે એને અનુભવ થશે, એવી સંધિ કરી.
સિદ્ધને સ્થાપે એને કસાય ક્યાં
આવે, ક્યાંથી કસાય?
દ્રષ્ટિ
દ્રવ્ય ઉપર જ આવે. સમયસારની શૈલી જ કોઈ ઊંચા પ્રકારની
છે.
હું રાગી છું ને મોહી છું ને પામર છું ને રહેવા દે, રહેવા દે, એ રહેવા દે. સમયસાર સુધી તું આવ્યો, હવે સાંભળવા આવ્યો છું ને એ સાંભળીને તું પ્રમાણ જ કરીશ, અમને ખાતરી છે. જા હું કહીશ ને તું અનુભવ કરીને પ્રમાણ કરી લીધે. પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠાવવી એ બહુ પુરુષાર્થ માગે છે. એટલું બધું દ્રવ્ય સ્વભાવનું જોર આવી જાય કે સામે જ્ઞાનીઓ બેઠા હોય તો કે નહીં, હું જે મેં માન્યું છે એવું જ મારું સ્વરૂપ છે.
દ્રષ્ટિ ઉઠાવવી એટલે
માન્યતા, શ્રદ્ધા પહેરવું, શ્રદ્ધા ફરે છે. લક્ષમાં બધું આવી જાય, ઉપયોગ ફેરવો એમાં આવી જાય, દ્રષ્ટિ ફેરવો એમાં આવી જાય. કોઈ વખતે જ્ઞાનની વાતથી કરે, કોઈ વખતે શ્રદ્ધાથી વાત કરે. ખરેખર તો શ્રદ્ધા જ ફરે છે પહેલા. શ્રદ્ધા બહુ બળવાન છે, શ્રદ્ધામાં બીજું પડખું નથી, એમાં શ્યાત લાગુ પડતો નથી, એમાં કથનચિત લાગુ પડતો નથી. આત્મા શુદ્ધ છે એમ જે શ્રદ્ધામાં આવ્યું, એ શ્રદ્ધામાં એમ નથી આવતું કે કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ. શ્રદ્ધાની પર્યાયનો સ્વીકાર જ એ કરતી નથી એ વાતને. શુદ્ધ જ છું, પરિપૂર્ણ જ છું એમ, કૃત્ય કૃત્ય જ છું, નિષ્ક્રિય જ છું. શ્રદ્ધામાં આ શ્રદ્ધા ભેદને સ્વીકારતી નથી, માટે બળવાન છે. અને જ્ઞાન અભેદને સ્વીકારે, ભેદને જાણે, ભેદાભેદને જાણે, એટલે એ સવિકલ્પ છે, એટલે એનો વિષય અભેદ ઉપરાંત ભેદ પણ છે અને ભેદાભેદ ને પણ વિષય કરે છે જાણવા માટે. એટલે જ્ઞાન નો જે વિષય છે તે શ્રદ્ધા નો વિષય થઈ ગયો, એ ભૂલ થઈ ગઈ. જ્ઞાન ના વિષય થી શ્રદ્ધા નો વિષય જુદો રાખવો. નવ તત્વ છ દૈવ જ્ઞાન નો વિષય છે, શ્રદ્ધા નો વિષય નથી. ગુણ સ્થાન માર્ગના સ્થાન જ્ઞાન નો વિષય છે, શ્રદ્ધા નો વિષય નથી. જ્ઞાન નો વિષય છે એટલે વ્યવહાર સાચો થઈ ગયો, અને શ્રદ્ધા નો વિષય નથી એટલે નીચે સાચો થઈ ગયો. ચૌદ ગુણ સ્થાન માર્ગના સ્થાન છે, નવ તત્વ છે, તો જ્ઞાન નો વિષય સાચો થયો, પણ એ શ્રદ્ધા નો વિષય નથી. શ્રદ્ધા નો વિષય તો શુદ્ધાત્મા એક જ છે, એટલે શ્રદ્ધા એ સાચી થઈને જ્ઞાન પણ સાચું. પણ એ શ્રદ્ધા સાચું ક્યારે થઈ કે જ્ઞાન ના વિષય ને જ્ઞાન ના વિષય પૂરતો રાખ્યો, પણ શ્રદ્ધા નો વિષય બનાવ્યો નહીં. શ્રદ્ધા એ જ્ઞાન વિષય બનાવે અને શ્રદ્ધો વિષય બને નહીં. જ્ઞાન વિષય બનાવે અને શ્રદ્ધા એને વિષય બનાવે જ નહીં. દેવગુરુ શાસ્ત્ર ને વિષય કરે જ્ઞાન, પણ શ્રદ્ધા એને શ્રદ્ધે નહીં. શ્રદ્ધા નો વિષય બની શકતો જ નથી. પર ભગવાન આત્મા સિવાય શ્રદ્ધા નો વિષય શુદ્ધ આત્મા એક જ છે, પરિપૂર્ણ પરમાત્મા, અકારક અવેદક નાયક ભાવ, એક શ્રદ્ધા નો વિષય.
સંકલ્પ વિકલ્પ
પ્રમત અપ્રમત છે તો કે હા છે. કોણ કહે છે કે જ્ઞાન કહે છે? જ્ઞાન કહે છે કે હું કહું છું કે પ્રમત અપ્રમત છે એ જીવના પરિણામ છે. જીવ છે, જીવથી અનન્ય છે. શ્રદ્ધાને કે કબૂલ કર, બિલકુલ કબૂલ નહીં કરું. જો હું શ્રદ્ધા કે પ્રમત અપ્રમતને આત્મા પણ એ શ્રદ્ધામાં લઈશ તો હું એ મરીશ, અને જ્ઞાનને કહે છે કે તું એ મરી જાય તો અજ્ઞાન થઈ જશે તારું. મને મારો વિષય સુરક્ષિત રહેવા દે, તારા વિષયથી જાણવા માટે જ્યારે તારે જેટલું લંબાવવું હોય તેટ લોકા લો ખુદી તૂટો વિયો જાય. લોકા લો ખુદી તૂટો લંબાઈ જાય જ્ઞાન ને કહે છે. હું ક્યાંય લંબાવો જ નહીં. આ જૈન દર્શન નથી સમજાતું એમાં શ્રદ્ધા નો વિષય અને જ્ઞાન ના વિષય ને ખીચડો કરે છે, ભેળસેળ કરી નાખે. જ્ઞાનના વિષયને શ્રદ્ધાનો વિષય બનાવી દે છે અનંતકાળથી. આજથી ભૂલ નથી. આ નવ તત્વ જ્ઞાનનો વિષય છે, પણ શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાનો વિષય તો એમાં શુદ્ધાત્મા જે છુપાયેલી આત્મજ્યોતિ, એટલો જ શ્રદ્ધાનો વિષય છે. બસ કેરી છે, એના ઉપર છાલે છે, અંદર છોટા છે, ગોઠલા છે, રસ છે, બધું છે. હવે જ્ઞાનનો વિષય થયો, હવે જ્ઞાનનો વિષય છે એને શ્રદ્ધાનો વિષય બનાવે તો છાલે ખાવા માટે ગોઠલે ખાવા
માટે પચશે જ નહીં.
પણ શ્રદ્ધાએ રસને પકડ્યો છે એટલે જે જ્ઞાન એને વિષય કરે છે, છતાં પણ એ છોટલાને હે કરે છે. જ્ઞાન ગોઠલાને હે કરે છે, કેમ કે ઉપાદેય તત્વ શ્રદ્ધાની સાથે જ્ઞાને ગ્રહણ કરી લીધો છે. જ્ઞાનના એક અંશે શ્રદ્ધાનો વિષય જે ગ્રહણ કર્યો છે એ જ ગ્રહણ કર્યો છે, એટલે આના ગ્રહણના જોરે એ છાલનો ત્યાગ કરે છે. ખલાસ. જ્ઞાન અને શ્રદ્ધા એ બેને જુદા જુદા એના વિષયો શું શું છે, અને એ જ્ઞાનમાં પણ ત્રણ પ્રકાર છે. એક નિશ્ચય નહીં, એક વ્યવહાર નહીં, બે મળીને પ્રમાણ જ્ઞાન. એ જ્ઞાન ત્રણને વિષય કરે છે. શ્રદ્ધા એક શુદ્ધાત્માને વિષય કરે છે. એની સાથે જે નિશ્ચય નહીં શ્વાસ રીત શ્રદ્ધાનો વિષય, જ્ઞાન કે છે એ જ મારો છે, શુદ્ધ નહીં એમ કે છે. પણ એ સવિકલ્પ હોવાથી ભેદને જાણે છે, ભેદાભેદને જાણે છે, પણ જાણે છે એમાં ઉપેક્ષા આવી ગઈ. શુદ્ધાત્માને જાણ્યા પછી જ્ઞાન જાણે છે ને, ઉપેક્ષા આવી એટલે જાણેલો પ્રજ્ઞાન થઈ ગયો, આદરેલો નહીં. સહયોગ છે, જ્ઞાન જાણે છે કે દેહનો સહયોગ છે. અરે શ્રદ્ધા એ પણ માની લીધું કે દેહ મારો, ખલાસ. જ્ઞાન ખોટું ને શ્રદ્ધા પણ ખોટી. આ હા, વ્યવહાર નહીં મિથ્યા છે, કેમ કે મિથ્યા ઉપદેશ આપે છે. તદ્દન ખોટી, 100% ખોટી વાત કરે છે. જૂઠું કથન કરે છે, કથન માત્ર, કહેવા માત્ર. દેહ તે જીવ છે, રાગ તે જીવ છે, પર્યાય તે જીવ છે, કથન માત્ર છે, વાસ્તવિક નથી. શુદ્ધ પર્યાય તે આત્મા, સમ્યક દર્શન તે આત્મા, સમ્યક જ્ઞાન તે આત્મા, સમ્યક ચારિત્ર તે આત્મા. વ્યવહાર નહીં કથન છે, 100% જૂઠું છે. શ્રદ્ધા માટે, જ્ઞાન માટે હાચું, શ્રદ્ધા માટે ખોટું, એવું રસપટ ખોટે. સમ્યક દર્શનની પર્યાય, સમ્યક દર્શનની પર્યાયનો વિષય નથી, જ્ઞાનનો વિષય છે. સમ્યક દર્શનની પર્યાયનો વિષય તો ત્રિકાળી સામાન્ય છે. સામાન્ય તે હું એમ શ્રદ્ધામાં એમ હેલા કરે, બસ વિશેષ જણાયા કરે, પણ વિશેષ તે હું એમ ના આવે. એમ આવે તો સંકિત ન રહી. પણ બધા કઈ જ્ઞાન ના વિષયમાં જાય એટલે શ્રદ્ધા ખોટી જ થઈ જાય એમ પણ નથી. ઘણાને થોડો અભ્યાસ જ્ઞાન નો કરીને અનુભવ કરી લે, ઘણાને જાજો અભ્યાસ કરીને પછી શ્રદ્ધા સાચી થાય એમ. પણ જો મૂળ વિષય ચૂકાઈ જાય અને શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડમાં અર્પાઈ જાય, અધિકતા આવી જાય ઇન્દ્રિય જ્ઞાનમાં, તો શ્રદ્ધાનો વિષય રહી જાય. ખરેખર તો ત્યાં સુધી વાત છે કે આ આત્મા છે કે ઇન્દ્રિય જ્ઞાન વડે શાસ્ત્રને જાણતો નથી, ઇન્દ્રિય જ્ઞાન વડે 6 દ્રવ્યને જાણતો નથી, અને ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે છે એને અમે આત્મા જ કહેતા નથી. પરને જાણે છે એને આત્મા કહેતા નથી, અને ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો નથી. કેમ કે આત્મા અતિન્દ્રિય મહાપદાર્થ છે. ઇન્દ્રિય જ્ઞાન વડે આ ટોપીને જાણે એ આત્માનો સ્વભાવ નથી. પણ તે શું કરવું, અતિન્દ્રિય જ્ઞાન તો છે નહીં. જ્યારે ઇન્દ્રિય જ્ઞાન વડે આને ન જાણવું, હું આ ટોપીને ઇન્દ્રિય જ્ઞાન વડે જાણું એ મારો સ્વભાવ નથી. ક્યારે ઇન્દ્રિય જ્ઞાન અટકી જાય, નથી ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ. હા, એમ બહિર્મુખ જ્ઞાન વ્યવહારના પક્ષથી જ્ઞાન બહિર્મુખ રહી જાય છે. વ્યવહારના પક્ષનો નિષેધ કરે તો જ્ઞાન અંતર્મુખ થાય, પછી વ્યવહાર આવે નિશ્ચયપૂર્વક. વ્યવહારનો પક્ષ છૂટે, નિશ્ચયનો પક્ષ આવે, અનુભવ થાય, પછી નિશ્ચયપૂર્વકનો વ્યવહાર. એ સાચો, એ સમ્યક સાચો એટલે સમ્યક. વ્યવહાર સાચો એટલે પહેલા ખોટો ને પછી વ્યવહાર સાચો થઈ ગયો એમ નહીં, સમ્યક એમ, જેમ તેમ જાણે ઉપાય સારો. પંચ પરમેશ્વરની ભક્તિ કરે છે, સ્તુતિ કરે છે, અને સ્તુતિ તો આવે છે શાસ્ત્રમાં, તો કે એ વ્યવહારની દર્શાવ્યું ભાઈ. હા, ગજબની વાત. ડગલે ને પગલે નિષેધ કરવો જોઈએ ને, ગાથાએ ગાથાએ શ્લોકે શ્લોકે જેટલો વ્યવહાર આવે એટલા નિશ્ચયના બળ દ્વારા નિષેધ કરવો જોઈએ. નિશ્ચયમાં આવીને, નિશ્ચયમાં ઊભીને, અનુભવ કરીને, અને કા પક્ષમાં આવીને પણ નિષેધ જ કરવો જોઈએ. અનુભવ થી નિષેધ થાય તો ઇષ્ટ છે, નકર એના પક્ષમાં આવીને વ્યવહારનો નિષેધ કરશે, નિશ્ચયની પ્રાપ્તિ થશે. કેમ કે મિથ્યા ઉપદેશ, ખોટો ઉપદેશ, મિથ્યા એટલે ખોટો, ખોટો ઉપદેશ આપે છે વ્યવહારનો. હું તો એક નાયક ભાવ, બસ. કોઈ નો વિરોધ જ્ઞાની કરે જ નહીં, રાગ નો વિરોધ ન કરે, એ તો જ્ઞાય છે, એનો શું વિરોધ કરવો? અને એ મારું ક્યાં બગાડે છે કે હું એનો વિરોધ કરું? કેમ કે ઉપર ઉપર તરે છે, મારા સ્વરૂપમાં તો પ્રતિષ્ઠા પામતો નથી, રાખ મારું કાંઈ બગાડે તો નથી, પછી મફતનો મારે એનો વિરોધ શું કરવો? છે સંયોગ રૂપે, દેહ છે, કર્મ છે, રાગ છે, ઇન્દ્રિય જ્ઞાન છે, ભલે હોય એની સત્તામાં, મારી સત્તામાં ક્યાં આવે છે? કેમ કે આ સ્વભાવની અસ્થિમાં ઇન્દ્રિય જ્ઞાનની નાસ્તી છે. અતિન્દ્રિય મા પદાર્થમાં ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ છે, વિતરાગી પ્રતિમામાં રાગનો અભાવ છે. હા, રાગની નાસ્તી છે. મારામાં જો એનો પ્રવેશ હોય તો મને ચિંતા નહીં, એમ લોકાલોકની મારામાં નાસ્તી છે, મને ક્યાં લોકાલોક નડે છે, એવી વસ્તુ છે ભાઈ. હા હા, એક અસ્થિ નાસ્તિનો બોલ, આગમનો ને અધ્યાત્મનો, બસ બે જાણવા જોઈએ. એક પ્રમાણથી અસ્થિ નાસ્તિ અને એક નૈથી અસ્થિ નાસ્તિ, બસ. મારા દ્રવ્ય ગુણ પર્યાયમાં પરના દ્રવ્ય ગુણ પર્યાયની નાસ્તિ છે, જુદો પડી ગયો દુનિયાથી. પછી દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ, એવી અસ્થિ મારી. દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ એવી અસ્થિ મારી, એવી અસ્થિ મારી, ત્યાં અસ્થિ ની મસ્તી આવી જાય. ખલાસ, એવું છે.
દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ, ગુણની નાસ્તિ કહી શકાય?
ના, ગુણની નાસ્તિ ન કહેવાય. અનંત ગુણનો પિંડ તે દ્રવ્ય છે. અનંત ગુણનો પિંડ તેને દ્રવ્ય કહેવાય.
એ તો બરોબર,
પણ દ્રવ્ય ગુણ અને પર્યાય પછી દ્રવ્યમાંથી ગુણનો ભેદ કરીને ગુણભેદ કર્યો ને પછી પર્યાયનો ભેદ, પછી દ્રવ્ય ને પર્યાય બે જયારે લઈએ, દ્રવ્યમાં પર્યાય નાસ્તી ત્યારે દ્રવ્યમાં શું લેવું કે અનંત ગુણ એકત્વ, અનંત ગુણ થી એક પણ એક રૂપણું એમ લેવું, એમાં આનંદ ગુણ આવી ગયા દ્રવ્યમાં, અને પર્યાય જે અનિત્ય છે એની નાસ્તી એમ લેવા. બોલો પરમ ઉપકારી.